गई दिनांक श्री बाघ संजीत सत्ता स्वरूप અને એમાં 19મા પાના ઉપર આપણે પહોંચ્યા છીએ. એમાં પહેલો ખાસ તો બાઘ સંજીત બોલ જેને કહે ને ખેતપૂર્વક કેવું કહે છે, તમે પોતે જ વિચાર કરી જુઓ ને એમ કે તમને પહેલાં જે હતું એવું જ અહીંયા છે તો ફરક શું પાડ્યો, ઉદયવાદીમાં જેવું હતું એવું જો અહીંયા હોય તો ફેર શું પાડ્યો, તમે તમારા પરિણામનો વિચાર આમ કહીને એક બીજું શું આપણને હિન્ટ આપે છે, મેસેજ શું આપે છે, જે કાંઈ ફળ જોવું હોય તે તારા પરિણામમાં જોઈજે, સંયોગમાં નહીં. કે ભાઈ સાચા દેવ શાસ્ત્ર ગુરુને માનીએ તો બધી શું મળે, અનુકૂળતા જ મળે ને. હા પણ તો આપણને કર્મના ઉદય જેવા આવે કે બધું સરખું જ મળે, બધું અનુકૂળ જ મળે, બધું નહીં તો પછી ફાયદો શું, તો પછી ફાયદો શું કે સાચા દેવ શાસ્ત્ર ગુરુને મળે, તો ઓલું પેલા મળે પછી ઓલું ભલે મળે, પછી પેલા આ તો મળવું જોઈએ ને. જીવનમાં આ રીતે આપણને બહુ જેને કે ને એક દિશા નિર્દેશ આપ્યો આપણને, આપણે છે એના ઉપર વિચારીએ સંયોગો સરખા થયા કે નહીં બધું, અથવા કદાચ એનાથી કે ભાષા કંઈક બદલાઈ ગઈ અથવા તો વિકલ્પો, મૂળ પરિણામમાં શું ફરક છે. અને પરિણામમાં પણ મુખ્યતા છે ને અભિપ્રાય, રૂચિમાં અભિપ્રાયમાં શ્રદ્ધામાં સમજણમાં એમાં કાંઈ ફરક પડ્યો છે કે નહીં. અને એમાં જો થશે તો ઓલા ચારિત્ર સંબંધીના પરિણામમાં સહજપણે સુધારો થયા વગર નહીં. એટલે કોઈ પણ માપ જેમ બારમાં કાંઈ ઇન્જરી ને એવું બધું થઈ ત્યારે એનું માપ છે ના ઉપરથી હોય ઇન્જરી ને એનું સામાન્ય આવ્યું કે એવું નહીં, પણ એમ તમારું એટલે બ્રેઇન અથવા હાર્ટની ને એની બધી હોય ને અથવા દોરી નસ હોય ખબર, એ કપાય તો બહુ જ બ્લીડિંગ થાય એમ, એ સેફ હોય તો કહે છે વાંધો નથી આ તો બીજું તો થશે એમ. અહીંયા સાચા દેવ શાસ્ત્ર ગુરુને માયના તો ફરક શું પડવો છે બેઝિકલી, કે મારા પરિણામ પરિણામમાં પણ અભિપ્રાયમાં સમજણમાં આખો ફેર એ પડવો જોઈએ. તો અહીંયા કહે છે કે તમે પોતે જ વિચાર કરી જાઓ, તમારા પરિણામનો વિચાર કરો. હવે કહે છે અમારે જોરાવરીથી તમને દૂષણ લગાવવા નથી, અમને કાંઈ જબરજસ્તી તમને દોષિત નથી સિદ્ધ કરવા, તમારા ઉપર ભૂલ કે દોષ કે વાંક કે અમારે જબરજસ્તી નથી કરવા. જો તમારામાં આ જ પ્રમાણે પ્રકૃતિ અથવા પ્રવૃત્તિ બની રહી, આ જ પ્રમાણે એટલે પેલા હતા એવું જ જો થઈ રહ્યું છે તો તમારા ઘરે દોષ અવશ્ય થશે. તમારા ઘરે એટલે આવડી ગયું ઘર, તમારા પરિણામમાં તમારી દશામાં તમને દોષ થયા વગર રહેશે. ને સાચા દેવ શાસ્ત્ર ગુરુમાં પણ આવીને ક્રોધાદિ કસાયો અને પ્રણતિમાં એવી જો હોય તો તમને પાછું એનો એ દોષ તો તમને પરિણામમાં લાગશે. એનું હવે કારણ આપે છે કે બેમાં જો સરખું રહ્યું તો શું છે, આગળ દ્રષ્ટાંત આવી ગયો છે આજ નાનું એવું હમણાં જ આવી ગયું, પર પુરુષની અપેક્ષાએ નિજ ભરતા પ્રત્યે અધિક રસ સ્વરૂપ કાર્ય થવાથી શીલવાન પણ રહે છે. અન્ય નહીં સરખું ને પોતાનું જેમ કે પોતાના પેલા, આમાં તો આપણે ગુજરાતી કે ઘરના છોકરા ઘંટી જાગન પાડોશીને આટો તે હું કઈ બુદ્ધિમાન પણ કહેવાય એમ, સાચા દેવ શાસ્ત્ર ગુરુને તો માને અને તારા પરિણામમાં કઈ ફરક ના પડે એમના એ કસાયો રે પાપના પરિણામો રે તો ફાયદો શું થયો, તો એ કઈ તારું યોગ્ય નથી. જેમ સ્ત્રીનું એ શીલવાન પણ ન કહેવાય એ જ પ્રમાણે કુદેવાદિકના સંબંધ કરતા સુદેવાદિકના સંબંધમાં સાચા રસ રૂપ વધતા કાર્યો, શું શબ્દો વાપરો આપો, સાચા રસ અંદરમાં ઉત્સાહ ને ઉમંગ ને અંદરમાં જાગે, ઓહો મને હવે ખરેખર આ સાચો માર્ગ મળ્યો. એક સામાન્ય વિચાર કરીએ, કોઈ પણ જ્ઞાની ધર્માત્માને આમ અનુભૂતિ થતા કેવો ઉલ્લાસ આમ ઉત્સાહ કેવો જાગે. એક પૂજ્ય બેન છે ને એવો કેવો અંદરનો ભાવ, આ આત્માને પરિભ્રમણનો કિનારો આવ્યો છે, એક સહજતાના છે, એક સમયસાર મળ્યો તો ગુરુદેવસિંહને શું લાગ્યું એ, એહો આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અંદરમાં એ જ્યાં ભાઈમાં બન્યું તો અંદરમાંથી એવા પ્રેરણામાં ફરક આવ્યા વગર જ નહીં. વિજયબેનસિંહને જાતે સ્મરણ થયું અને એની વાત ગુરુદેવસિંહને ક્યાં કરી, ક્યારે કરી બધું ખબર તો હશે. સોનગઢમાં જ, સ્ટાર ઓફ ઇન્ડિયામાં જ 94માં એ વાત કરી, માગસર મહિનામાં. તો ગુરુદેવ વાત કરી તો, અને પછી તો વધારે 2004માં કહી કે તમે તીર્થંકર ના હતો ત્યારે. ગુરુદેવસિંહ અંદરમાં શું ભાવ કર્યો, આ તો તીર્થંકરે ચાંદલો કર્યો છે, હવે મારે કોની ચિંતા. એમ કે નિશ્ચિત પણ એમ આવા સહજ અંદરંગના ભાવો થયા. એમ અહીંયા કહે છે કે એ કુજયાદિના સંબંધ કરતા સુદેવના સંબંધમાં સાચા રસરૂપ વધારે. સાચા રસરૂપ એટલે ખાલી દેખાડવા માટે નહીં, સોફ કે ને, દેખાવો કરવા માટે નહીં, અંદરની ભાવનામાં, અંદરની રૂચિમાં એને રસરૂપ વધતા કાર્યો થતા જ ધર્માત્મા પણ આવશે. એમના વિચારો ન્યા કરતા હતા, હવે એવા કરશે તો ફરક શું છે? તને બદલાવાનો ફરક શું પડ્યો? જેમ કે ને ઓલા ગુજરાતનું શું કે ને, ગુજરાતી ઉલ માંથી ચૂલમાં. શું ફાયદો શું પડ્યો એનો? કે એક તકલીફ હતી એમાં પછી બીજી તરફ ન્યા ગયા, તો પછી ફાયદો શું કર્યો છે એમ અહીંયા શું કર્યો? વળી તમે કહેશો કે અમને વિશેષ ફળ તો કાંઈ ભાઈશું નથી, અહીંયા આવતા અમને કાંઈ નવું લાગ્યું નથી, કાંઈ એવું ને એવું લાગે. બા તડકામાં ગરમીમાં હો ને એસીમાં આવ્યા હોય તો સરખું જ લાગે ને, નહીં? એમ એમ કુદેવાદીમાં ન્યા પણ મંદિર હોય, ન્યા એના ભગવાન હોય, બધા પૂજા ને એવું કરતા હોય, અહીંયા આવે તો એવું અહીંયા બધું બધું આમ તો સરખું જ, કાંઈ વિશેષ નથી લાગતું. આપણે કઈ સાંભળવા, આપણે ખાલી ભગવાન જોઈએ, ત્યાં ભગવાન હોય, ત્યાં પૂજા કરે, અહીંયા ભગવાન હોય, અહીંયા આપણે આપણે વિતરાગી યાદ કરીને કરવાના. તને જો વિતરાગતાને યાદ કરવા હતા તો પછી જ્ઞાન ગયો જ હું કામ, ઘર બેઠા કરી લેવું તો યાદ, જ્યાં સુધી જાણ હું જરૂર હતી. તો એ તો પોતાનું અજ્ઞાન, તો પેલા તો સમજણ કરવી પડે. અને એટલું તો એક અને એક મિનિટ, અને જેટલું કોઈને એટલું તો બુદ્ધિ ખબર પડે ને, કોઈ આમ લાલ પીળો હોય ને આમ આવી રીતે એક્શન કરે તો શું કે બહુ પ્રેમથી કરે કે તમાચો મારવાની કરે છે, એક્શનથી ખબર પડે કે ન પડે? એમ ન્યા સામે વસ્ત્ર દાગીના હાથે એ શેનું સૂચક છે, વિતરાગતાનું કે રાગનું સૂચક? તો એ તો બધું પ્રૂવ તો થાય છે બધું. પોતે વિવેક જ્ઞાન એપ્લાય નથી કરે તો તારો દસે, બાકી ખબર ન પડે એવું તો એ નથી. તો અમને વિશેષ ફળ તો કાંઈ ભાઈશું નથી, એનો અર્થ કે તને હજી વિવેક કરતા પણ આવડતું નથી. કુદેવાદીમાં ને સાચાદીમાં તને કાંઈ ફરક ન પડે. આ તો એના જેવું થયું, શું એના જેવું થયું? ઓરિજિનલ ડુપ્લિકેટ બે હરખા લાગે, એનો અર્થ શું? વિવેક તારા વિવેક જ્ઞાન નો અભાવ છે. ઠગવાના રસ્તા છે, ઠગાઈ જવાનો છો તું. તને ખબર તો પડી છે ને આમ અત્યારને બધું આવે છે ને, સાલસી નોટ જવા માટે ઓલો થ્રેડ હોય ને આ હોય, બધા દરેકને ખબર હોય, અને એના કાગળથી અથવા તો એ વોટર માર્કિંગ ને બધા કેટલાય બધા હોય છે. બારમાં પણ આમ ખરી છે કે નહીં, ગમે એમ ગમે ત્યાં જઈને પીતળ લઈ આવ્યું કે ના હું તો સોનું લઈ આવ્યું ને એમ કરતો હશે. એમ અહીંયા પણ જો વિશેષ નથી તો અહીંયા કહે તો અન્ય દેવાદિક થી તમને શું ફળ થયું છે તે કહો. તો અહીંયા પ્રશ્ન પૂછે સાહેબ, શું વધ્યું તે તો કહો, હે ને? એમ અહીંયા પૂછે છે કે અન્ય દેવાદિક થી તમને શું ફળ થયું. ચલો ન્યા તમને શું મળતું હતું કે જેથી તને એમ લાગે છે કે અહીંયા મને વિશેષ ન મળ્યું? અન્ય દેવાથી તમને શું? તેમનું સેવન કરી બતાવ્યા તે ફળો જો તેમનાથી થયા હોય તો બતાવી દો અમને. પોતે કહે છે કે ન્યા કરીને એ એણે આપ્યા હોય, દેવે આપ્યા હોય, કુદેવે, તો અમે બતાવો. ન્યા પણ અંતે તો તારા પરિણામના ત્રીજા ભાઈનો સંયોગ મળ્યો છે. અહીંયા પણ એ જ મળવાના. અહીંયા સાચા પાસે હોવાથી તારા પરિણામોમાં ફરક છે, તો એનું બાયમાં ફળ પણ જુદું આવશે. તેમનું સેવન કરી બતાવ્યા. અને આમ કહીને શું કહેવાય, જે એનાથી થતું હોત તો ત્યાં જે ભક્તો હોય બધાનો સારો કેમ નથી થતો? એમનું સેવન ભગવાન આપે, ભગવાન ના આશીર્વાદ હોય કે ન હોય, ભગવાન ના આશીર્વાદ હોય તો ક્યાં જઈએ આપણે, નરકમાં કે વૈકુંઠમાં સ્વર્ગમાં ક્યાં જઈએ? ભગવાન ના આશીર્વાદ મળે તો ક્યાં જવાય? ભગવાન કઈ ન કરે તો, ભગવાન જો થતું હોત તો એનો ભગવાન તો પક્ષપાત તો કર્યો કે નહીં, એને મારી ભક્તિ ન કરી ને એટલે એની નરક માં, આ તો શું થયું, દ્વેષ થયો, એને મારું ન કર્યું તો સંસારી નહીં આવું, એ પોતાનું કામ ના કરે ના પણ ગુસ્સો કરે, તો ભગવાને એને કર્યું ફરક શું પાડ્યો? અને ભક્તિ કરી તો એને ઉકેલ, તો આ તો શું કર્યું, અનુકૂળ થયો તેને, તો રાખ કર્યું, ફરક શું પડે છે એમાં? તો એ તેમનું સેવન કરી બતાવવા જો ફળો, તે ફળો જો તેમનાથી થયા હોય તો અમને બતાવી દો, અથવા હવે કહે છે આર્ત ધ્યાન સિવાય બીજું કંઈ પણ ફળ થયું હોય તો યુક્તિ દ્વારા બતાવી દે. કુદેવાદીને તું માનતો તો એમાં શું આ શબ્દ વાપરો? બાય ડિફોલ્ટ નિયમ, આર્ત ધ્યાન સિવાય કંઈક બીજું થયું હોય તો નિશ્ચિતપણે આર્ત ધ્યાન સિવાય બીજું કંઈ થયું હોય, એ પણ આર્ત ધ્યાનમાં પણ શું હોય છે? તીવ્રતા. મિથ્યાત્વાદી ને તો મોટી છે પણ આમાં તીવ્રતા સિવાય બીજું કાંઈ થયું તો બતાવ. એના કરતા તો જો તને છે ને ફરક નથી પડતો ને વિશેષ, તો એના માટે કે ન્યા તો શું હતું, તીવ્ર આર્ત ધ્યાન ને કસાયમાં એવા જ પરિણામ હતા, એ સિવાય બીજું કાંઈ હોય તો બતાવી દે, ન્યાયથી બતાવી દેજે. અને એને ભગવાને આપ્યું એ પણ ન્યાયથી બતાવી દે, તારા પરિણામથી તો અહીંયા પણ એ જ છે. અને જો અહીંયા એના કરતા સાચા દેવાદીથી તો જે ફળ થાય છે તેનું વર્ણન આગળ આપણને એનું ફળ થશે. સાચા દેવ શાસ્ત્ર ગુરુ માનવાથી જો તું પુરુષાર્થ કરીશ તો આત્મસાધના થઈને મોક્ષનું ફળ મળશે, ન્યા તો ગમે તે કરીશ ત્યાં કાંઈ જ નથી મળવાનું. આ વિશેષતા છે. શું વિશેષતામાં શું ફરક પાડે? બોલો. તો કહે છે મને કાંઈ ફળ દેખાણો નહીં વિશેષ ફળ. અહીંયા વિશેષ ફળમાં શું દેખાયું? કે એ સંયોગ છે, આ સંયોગ છે. વિશેષ ફળ એ છે કે તારા સુખમાં એ નિમિત્ત પણ નહીં થાય, એના ઉપર નિર્મિતનો આરોપ પણ નહીં, કરતાની વાત તો છે જ નહીં પણ નિમિત્ત પણ આનો આરોપ પણ ન આવે. જ્યારે સાચા દેવ શાસ્ત્ર ગુરુ એ કે શેમાં નિમિત્ત છે, શેમાં નિમિત્ત છે, શેમાં નિમિત્ત છે? હજી હું તો પ્રશ્ન પૂછીશ, જવાબ તો આવી ગયો એક, હજી શેમાં નિમિત્ત છે? બહુ જ આ એક ધ્યાનમાં રાખો, શેમાં નિમિત્તે માને પહેલા કહેવાનું કાર્ય થયું છે પછી નિમિત્તનો પ્રશ્ન પૂછો. શું છે, પોલીસ કમ્પ્લેન કરવા જાઓ તો પેલા કહે ચોરી થઈ છે કે ના, એવું કઈ થયું નથી પણ થશે નહીં કમ્પ્લેન કરો, એમ કાર્ય થયા વગર નિમિત્તની શેની ચર્ચા કરો? એટલે ક્યારે પણ નિમિત્તની વાત આવે તો પેલું શું પૂછવાનું, કાર્ય થયું છે કે નથી થયું? કાર્ય થયું તો શેની ચર્ચા ચાલે? ઉપાદાન નિમિત્ત. જેમ કાર્ય થયું હોય તો છ કારકમાં કાર્ય થયું હોય તો કરતા કોણ છે એનો પ્રશ્ન, કાર્ય થયું નથી કરતા ગોતવા નીકળે, સાધન ગોતવા નીકળે છે ને, એમાં એવી રીત જાતનું આ છે. હીરો તો છે નહીં, હવે હીરાન ડબ્બી ક્યાં ગોતવી? કેમ હીરાન ડબ્બી ન ગોતાય? આ આખું બહુ જૈન દર્શન નો માન સિદ્ધાંત છે. પેલા તો કાર્ય જવાબદારી પેલા તારા ઉપર છે પછી નિમિત્ત. આવું કેમ, આવો નિયમ કેમ હશે? કાર્ય થાય તો જ નિમિત્ત કહેવાય ને ગમે, કારણ કે નિમિત્તની પણ એક શું છે, ગમે તે નિમિત્ત નથી બનતું. જેમ ગમે તે કરતા ન બને, ઉપાદાન કરતા ગમે તે ન બને, કોણ બને? કાર્ય રૂપે પણમે, પણમે તે કરતા આવે છે ને, તન્મય થાય, વ્યાપક થાય, બધા છે ને સિદ્ધાંત. એવી જ રીતે નિમિત્તમાં શું સિદ્ધાંત છે? કાર્ય વખતે એ તો પાછું બધું જોઈ, જેમ ઓલા બધામાં આપણે લઈએ ધર્માસ્તિક આયકો ને, કે જીવ પૂતગલ ને ગતિમાં નિમિત્ત થાય, નામ ધર્માસ્તિક આય, બરોબર? એમાં આટલું લેખું બોલ્યું એમાં હું ફરક પડ્યો? જીવ પૂતગલ ને ગતિમાન નિમિત્ત થાય, નામ ધર્માસ્તિક. સીધી વાત છે. એવું બધું લાંબુ લાંબુ કરવાની શું જરૂર છે? તો જો આવ્યું કાર્ય થયું પછી નિમિત્ત ની ચર્ચા આવી. સ્વયં ગતિ રૂપે પ્રણમતા, તો કાર્ય પેલું સિદ્ધ કર્યું કે નહીં? અને કાર્ય સિદ્ધ નથી તો પછી નિમિત્ત નો તો કોઈ પ્રશ્ન નથી. અને નિમિત્ત ગમે તેની નહીં, ખાલી હાજરી નહીં, હાજરીમાં પણ અનુકૂળ હોવાનો જેના ઉપર આરોપ. આટલી બધી જયારે કે સ્પેસિફિકલી વ્યાખ્યા કદાચ લોમાં હશે, બાકી બીજે ક્યાંય નહીં. તો જૈન દર્શન કેવી રીતે સિદ્ધ થાય છે? અનુભવથી તો સિદ્ધ થાય છે, ગુરુ પરંપરાથી તો સિદ્ધ થાય છે, પણ ન્યાયથી પણ એ સિદ્ધ થઈ શકે. હવે આનાથી બીજું વધારે શું પ્રૂફ જોવે? અહીંયા સરસ છે કે સાચા દેવાદિકથી જે ફળ થાય છે તે આખું જુદું છે. ઓલામાં તો શું છે? આત્મહિતમાં એ કુદેવાદી નિમિત્ત પણ ન થાય, નિમિત્ત ન થાય, કેમ ન થાય? આ તેના જેવું છે, પોતે બીમાર રહે છે, ડોક્ટર કે હું બીજાને દવા કરે છે, પોતે પાણીમાં ડૂબે છે કે હું તમને સ્વિમિંગ શીખડાવીશ, તો જઈએ કે ન જઈએ? પણ મફતમાં શીખડાવે તો કેમ ન જાય? પોતે દુઃખી છે અને આપણને કે હા ચલો હું તમને સુખી કરાવીશ, તો એના ઉપર એ પણ નથી. તો એના સાચા દેવાદિક તો પોતે સુખી છે, પોતે એવા સુખનો અનુભવ કરે છે, તો આપણને એ નિમિત્ત કાર્ય કરીએ તો નિમિત્ત થાય છે. તેનું વર્ણન નિશ્ચય પ્રકરણમાં એ આગળ આવશે. હવે ફરીથી આગળ, ધનનું આગમન, શરીરની નિરોગતા, પુત્રાદિકનો લાભ, ઇષ્ટ સામગ્રીની પ્રાપ્તિ, આ બધું શું છે? શું કરે છે? સામાની પોતે અહીંયા કે તું આ કુદેવાદીન શેના માટે કરે છે? કોઈ પણ કોઈ નહીં માનતા માને કે કરે, પૂજે કરે, શેના માટે કરતા હોય? અનુકૂળતા. અનુકૂળતા ના આમાંથી આપ્યા છે. કોઈ બધાને હોય, એ કોઈ ગમે, કઈક ને કઈ એવી શું હોય છે? કાંક્ષા તો હોય જ, એવી તૃષ્ણા તો, લોભ તો કઈક હોય જ છે. અને પાછા તો ઘણી વાર તો એમ જ કે તમે મારું કરશો તો કરે, જાણે ખબર નહીં ભગવાન ઉપર શું કરે છે, એહસાન કરે છે. એહસાન બાર માં તો ઓલું હોય ને કોર્ટમાં કે હું તમે મને ફેવર આપશો તો જ હું તમારું ફી ભરી અથવા વકીલ ને, એવું હોય ને? ન્યા તો કેમ, ન્યા ન્યા શું છે? નહીં પેલો તમે મને કેસ જીતાડશો તો જ હું ફી આપીશ, એવું છે કે પેલા ફી આપી દે? એનો અર્થ શું થયો? ગરજ છે. અહીંયા ભગવાન પ્રત્યે તો તને એટલી પણ ગરજ નથી. તમે આવું આવે ને બધા કે માનતા માની છે, મારું થશે તો આપીશ, પરીક્ષામાં પાસ થઈ તો આવીશ, મારી દુકાન સરખી થશે, શું ભગવાન સાથે શું માઇન્ડ સાથે? પૂજ્યતાના પ્રકારમાં આવા પ્રકાર હોય છે? ભક્તિમાં આવા પ્રકાર હોય છે? તો અહીંયા જે જો બધું તું માગે છે, ધનનું આગમન એટલે ધનની કમાણી થાય, શરીરમાં નિરોગતા, બહુ બીમાર રહેતા હોય તો શું કરવું, શું કરવું? હા ડોક્ટર પાસે જવું ને, પણ ડોક્ટર નો મટાડતા હોય તો ડોક્ટર તો કે એવું કઈ નથી કહે, બધા મટાડે એ તો એક પ્રયત્ન કરે છે, પછી મટે ન શું કરવું? એ બહુ જ રોગ થયો હોય, મટતો ન હોય તો શું કરવું? ડોક્ટર બોક્ટર કઈ દવા લાગુ પડશે ને, બધા ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા, હવે શું કરવું? હા દુઆ કરવા જવાનું ને, દવા નહી તો દુઆ, ભગવાન પાસે જવાનું, ભગવાન મને મટાડી દેજો તો કરીશ. શું છે? ભગવાનને આવા કામ માટે તે પૂજે છે, ભગવાન આને માટે કરે છે, અને એ તે શું છે, મટાડી દેશો તો, અને મટાડી જાય પછી માત્ર મારું કામ નથી. આ શું છે? આ બધું સાફથી પણ સ્વાર્થી પણ આખું બધું છે કે મટાડી દેશે ને આ માટે. અહીંયા કે શરીરની નિરોગતા, પુત્રાદિકનો લાભ, ખરેખર તો જીનમાં આવીને તો કમસે કમ કર્ણાનુયોગના નિયમથી આવી તો શું ન હોવી જોઈએ? શું ન હોવી જોઈએ? આવી કલ્પનાય ન હોવી જોઈએ. અભિપ્રાય કરવાની વાત તો કલ્પના પણ ન હોવી જોઈએ કે જે વિતરાગી ભગવાનને ભગવાન તરીકે માને અને આવી અપેક્ષા રાખ ભગવાન પાસે પુત્રાદિકનો લાભ ઇષ્ટામે. જો આવું ભગવાન જ કરતા તો હું તો કહું આખા ભગવાનને જગતમાં દુઃખીને ઉત્પન્ન કામ કર્યા, એણે એનું શું બગાડ્યું હતું? આવો પક્ષપાતનું કામ કરો છો તમે, કોઈને રોગી તરીકે જન્મ આપો છો, કોઈ નિરોગી તરીકે, કોઈને ગરીબને ઘેરે, કોઈ પૈસાદાર, આવો બદલાવ શું કામ કરો? ભગવાન જો એના હાથમાં હોય તો. એટલે પુત્ર સ્ત્રી આદિની જીવન વાંછા ઇષ્ટની સામગ્રીની પ્રાપ્તિ, અને આમાં નાસ્તી લઈએ તો અનિષ્ટનો વિયોગ અને ઇષ્ટની પ્રાપ્તિ, એ રીતે સ્ત્રી પુત્ર આદિની જીવન વાંછા, ફરીથી મને ભલે ન પડે એનું જીવન, આમ જેમ કે દીકરો બચવો જોઈએ મારું ન, ક્યાં સુધી રાગ લંબાઈ છે, ક્યાં સુધી લંબાઈ? અને આના માટે તો હું બીજાને જીવાડું છું, એના માટે બંધ અધિકારમાં કુમકુમ આચાર્ય શું આપ્યું, એનું આયુષ્ય છે તો એ જીવવાનું, અને તું તો એને આયુષ્ય દેતો નથી તો મેં એને જીવાડ્યો ક્યાંથી લાવ્યો? અને આ વાત એના આયુષથી જીવવાનો છે અમે નથી કહેતા, જીન દેવે કહ્યું. એક બંધ અધિકારમાં કર્ણાનુયોગના સિદ્ધાંતમાં પણ આચાર્ય કોને સાક્ષી આપે છે? ભગવાન કહે આયુષ્ય એ મરણ જીવનનું, અને આયુષ્ય તો જીવન જ જીવનનું, એમાં તું આયુષ હરતો નથી કે આયુષ તું દેતો નથી, તો મેં એનું જીવન મરણ કેવું લાવ્યો ક્યાંથી તું? અને છતાં આવું માને છે તો એના માટે શું આપ્યું આચાર્ય ઇલકાબાઈ કાકા? ના, એ અહીંયા તો ને આ બંધ અધિકાર બોલું કરતા કરવા દ્વિક્રિયાવાદી આમાં છે, તે મૂઢ છે, મોહી છે, વિપરીત એથી ના. ઇલકા બાપી દીધા, તું કેવો છો? મોહી છો, મૂઢ છો. તો એ સ્ત્રી આદિના જીવનની વાંછા, સુંદર સ્ત્રીનો સંબંધ મળવો, વિવાદ આદિ કાર્યોમાં વિઘ્ન ન થવા, માનતા માને બધું ને કુળદેવીનો એને હાથ હોય, અને પાછા પોતાને કુળદેવી જોવે છે એને જસ્ટિફાય કરવા માટે શું કરી નાખ્યું, શું કરી નાખ્યું? તીર્થંકર નહીં હોય ત્યાં લગાડી દીધા, કુળદેવ માને છે ને બધા, એમને શું કહી દેવી, અહીં જગતના છે એને હું વળી કુળદેવી? અરે એમના પુણ્ય એવા છે કે એના રક્ષક દેવો છે, એને વળી કોને ભગવાન ડરપોક છે કે એને બધા રાખવા પડે કે પુણ્યના યોગ એવા હોય? તો પોતાને રાખવા છે તો જસ્ટિફાય કરવા શેમાં નાખી દીધું? ભગવાને નાખી દીધું. તો આદિ ઇત્યાદિ કાર્યો વાસ્તે, એના માટે વાસ્તે એટલે આ બધા કાઠિયાવાડી ભાષામાં માટે, ઇત્યાદિ કાર્યો માટે તું અન્ય દેવાદિકને પૂજે છે અથવા તો વિનય કરે છે, આ એના માટે જતો હતો. ત્યાં અમે પૂછીએ છીએ કે અન્ય દેવાદિકથી એ ઇષ્ટ કાર્યોની પ્રાપ્તિ અવશ્ય થશે, એવો તમે નિશ્ચય કેવી રીતે કર્યો, એવો નિર્ણય તમે કર્યો? અને એના માટે બે આપણ સ્વાશ્રિત અને પરાશ્રિત પડે છે, બે શબ્દો છે ને. તમારી રીતે નક્કી કર્યું, કોકના કહેવાથી કર્યું? પહેલું તો શું છે, તમે આ કાર્યને માટેનો અર્થ ને કે જાત્રા કરી નીકળ્યો પછી એક્સિડન્ટ થાય જ નહીં ને, ઓલી માનતા માનીને ગયા હોય પછી એક્સિડન્ટ થાય જ નહીં ને, કેમ? હમણાં તો આપણે માનતા માનીને આવ્યા, ભગવાનને મેં રાખી દીધા મારી બાજુ રક્ષક તરીકે, એ તમારે અમારા ભગવાન તો આવા હોય, તમારે ખાલી એવા જ રાખે, અમારે તો રાખે અમે. અને એક્સિડન્ટ થયો તો કે ભગવાને તમને બચાવી દીધો, અમે ત્યાં જઈને આવ્યા હતા ને, એટલે એ તો પરીક્ષા કરે કે બરોબર બરોબર કર્યું છે કે નહીં, એટલા માટે ટેસ્ટિંગ, ઇટ્સ અ ટેસ્ટિંગ. કુતર્કે કાઢી નાખે બધા, અરે ભગવાન જીવનમાં અજ્ઞાનતાની કોઈ મર્યાદા નથી, જ્યાં જ્યાં પોતાનો મિથ્યા અભિપ્રાય લાગશે ત્યાં ગમે શું છે ક્રિએટેડ સ્ટોરી બનાવી દેશે. કઈ એક કાગનું બેસવું ને ડાળનું પડવું એના રિયાલિટીમાં માની લે ખરેખર. એટલા માટે નિમિત્તાધીન વૃત્તિ અભિપ્રાય એ બદલાવાની બહુ જરૂર, અને આપણે હંમેશા સંયોગને જોતા હોય, સંયોગથી જોવાની એ હોવાથી એને જ કારણ માની બેસે છે. અહીંયા કહે છે તમે આ જે કરો છો અન્યાદી દેવાદિક ને ઈષ્ટ કાર્યોની પ્રાપ્તિ અવશ્ય તમને એનાથી થશે, એવો તમે નિશ્ચય કેવી રીતે કર્યો? કેવી રીતે મારે? હવે કોઈ કે મારી તો તારા મનથી તો તું ગમે મન, એ કયા યલો મેટલ છે એને મને હું કહું છું કે સોનું મને લાગે છે તો સોનું થઈ જાય ને, તો મને લાગે છે ને અમે ભણેલા ગણે છે, અમે કઈ મૂર્ખા નથી, કઈ અમને ખબર પડે છે થોડી ઘણી. અમારે સાચો અમે કહીએ એટલે હોય, હું કહું એટલે હોય. હા, તમારા માટે ભલે સોનું પિત્તળ હોય પણ મારે મને તો લાગે એટલે સોનું છે. હું માનું તે સાચું, હું માનું તે સાચું. સોની માટે ભલે પિત્તળ હોય, હું કઈ ના નથી, નહીં હું માનું જે માનું હું કેમ ના પાડું છું? ફરી તો તમે જ આવું લોજિક તો બરોબર ને, સોનીને જે માનવું એ માને, હું એને પણ મને જે લાગે એ તો બરોબર છે ને. આમ એમ કે ના પાડે એટલે થોડી ચાલે, કઈ કન્વિન્સ કરવા પડે ને, માર્કેટિંગમાં તો બહુ કન્વિન્સ કરવા પડે. એ તો એ લોકો એનું માને છે, એ તો બધું એ મારી જેટલું એ લોકો પાસે ખબર નથી. જીવનમાં આ એટલા માટે બહુ જ જરૂરી છે. શું જરૂરી છે? પોતાના મિથ્યા અભિપ્રાયની ક્યારેય અધિકતા કરવી નહીં. એના કરીએ છે આ, એનાથી આ દુઃખી થયા. હું માનું એ સાચું નહીં, હવે બદલાવી લે સાચું એ મારે માનવું. આ મોટો પુરુષાર્થ છે. ગુરુદેવસિંહે એના જીવનમાં હું માનું અથવા મને મળ્યું એ સાચું એમ ન, સાચું એ મારે મેળવું, બહુ જ મોટો ફરક પડે છે. આપણા સામાન્ય આપણે ભલે નસીબદાર અહીંયા સીધા, નથી સામાન્યના જીવનમાં શું હોય, જે કુટુંબ પરંપરાથી ચાલ્યો આવતો મને મેળવું એ સાચું, આ એક સામાન્ય અભિપ્રાય સિનારિયો હોય. ખરેખર શું હોવું જોઈએ? જે વિવેકી હોય એને શું હોય? સાચું છે એ મારે મેળવવું. એ અહીંયા પૂછે છે કે તમે આ વાત સ્વાસ્થિક પણ કે પરાસિત પણ, કોકે કીધું એટલે માની લીધું, ક્યાંક વાંચી એટલે માની લીધું, કે તમે તમારાથી માનો છો? તો એ નિશ્ચય તમે કેવી રીતે કરો કે જેથી તમને તેની પ્રબળ આસ્થા અને આશા છે, તમને એમાં પૂરો વિશ્વાસ કે હું માનું એટલે આવું થશે, આજે નહીં તો કાલે થશે. અને એમાં ઘણી વાર એવું ન થાય તો એ પછી શું કરે? મેં ભૂલ કરી એટલી તો કહેવાની હિંમત ન હોય, મારામાં કાંઈક ખામી, ભક્તિમાં ખામી હોય. અરે ભાઈ તારામાં ખામી તો એમ કે ને મારા કારણે નથી, એમાં એના કારણે થી પ્રશ્ન ક્યાં છે? એને તો એક્સેપ્ટ કરી લીધું ને, નથી થયું એ કોના કારણે થયું છે? પોતાને તો મળે છે એ પણ પોતાના કારણે, અને નહીતર તો બધાને કેમ ન મળતું હોય ને, અથવા તને ક્યારેક મળે ને ક્યારેક કેમ ન મળે? અહીંયા તો તમે આ નિશ્ચય કેવી રીતે કર્યો જેથી તમને તેની કેવી છે પ્રબળ આસ્થા? આસ્થા એટલે શ્રદ્ધા, વિશ્વાસ. પાછી કેવી જેવી તેવી નહીં, પ્રબળ એટલે કેવી? ચાલો એને કોઈ દ્રષ્ટાંત. પ્રબળ એટલે સો સ્ટ્રોંગ, એનો એક દ્રષ્ટાંત. પોતાના દાદા તીર્થંકર હતા તોય માયના નહીં, એમ તો થવું જોઈએ કે આ તીર્થંકર છે બધું, એમ એ તો હોવું જોઈએ ને, આ તોય નથી માનવું. અને કેવું, જયારે પ્રેરણા બેઠલા ત્યારે એણે જ કહેલી વાત પછી હાચી કીધી, જયારે પ્રસંગ આવ્યો ત્યારે એ જ વાત નથી, અને જયારે નહોતું ત્યારે. તો અહીંયા તમે કેવી રીતે તમને પ્રબળ આસ્થા અને આશા છે કહો? પ્રત્યક્ષથી, અનુમાનથી અથવા દેશ પરદેશની વાતોથી નિશ્ચય કરી આવ્યા છો, તો અમને પણ એ નિશ્ચય કરાવી દે. હજી આગળ કહે, ચલો તમે આટલા કન્વિન્સ થયા મને કરાવી દે. નહીં નહીં, ડર લાગે ને ઘણી વાર, એમ કે ને જો આ અહીંથી તમે આ બહાર નહીં લઈ જતા, બહાર લઈ જશો તો ધનક ફનક નીકળી જશે, બરાબર ને? આપણે ન કરીએ ને કામ, શું તો આપણે અરે જીવનમાં લઈ જવું કે ન લઈ જવું અભિપ્રાય એવો નહીં થાય. ક્યાંય હું રાખીશ તો કાંઈ નહીં થાય, લઈ જઈશ તો થઈ જશે, એવું કાંઈ નથી. બધું હોય ને, અહીંયા આવ્યા છે તો માન ને, તો પછી તમને એનો કોપ આવશે. આવો ક્યાંક આવે આપણા સમયસરમાં આવે, શું આવે? સર્વસિદ્ધ નામ સાંખ્ય મત બધા કે જીનવાણી નો કોપ આવે એટલે અમે કહીએ કે એમાં એમાં વાત શેને લીધી છે? સર્વથા અકર્તા પ્રકૃતિ કરાવે એની વાત લીધી. તમે જ એમાં જીનવાણી નો કોપ આવે એટલે અમે એનો શું એક રસ્તો કાઢી લીધો. શું રસ્તો કાઢી લીધો? પ્રકૃતિ આત્માનું કરે અહીંયા અને આત્મા આત્માનું કરે, બરોબર? અમે જો કથનચિત ભાઈ કરતા કરતા માને આત્મા પરનું આત્મા આત્માનું કરે એ તો બરોબર કે નહીં? આત્મા આત્માનું કરે એ બરોબર નથી. અરે ભાઈ, આત્મા આત્માનું કરે એટલે પ્રશ્ન પૂછે, આત્મા આત્માનું શું કરે? તારા પરિણામ કરી તો તું ના પાડે છે તો બધી પ્રકૃતિ કરે છે. કારણ કે તું શેમાં માન્યો છે? આ જેમ કે ને કર્મ સુવાડે જગાડે શું બધું ગણું છે ને બધું, તો એ બધું કોણ કરે? પ્રકૃતિ કરે. તો એ તો નહીં તો તું હવે તારા શું છે તું કરીશ? તો એમના જો સરસ આચાર્ય દેવે લોજિક આપ્યું, તારે આત્માનું ક્ષેત્રથી કરવું છે તો આત્માનું ક્ષેત્ર અસંખ્ય પ્રદી લોકાકાશ પ્રમાણ નિશ્ચિત એમાં તું કેટલું ઓછું વધતું કરો. પરિણામ કરવાની વાત તો પરિણામ કોણ કરવા માંડ્યું? પ્રકૃતિ. એટલે એમાં તો ન આવ્યું, બચ્યું શું? ક્ષેત્ર. તો ક્ષેત્ર નિશ્ચિતપણે કેટલું છે? એ પણ અસંખ્ય પ્રદેશ એ પણ નિશ્ચિત કેટલું છે? લોક પ્રમાણ છે. તો એમાં અચ્છા ચાલો કાળ, કાળમાં શું છે? તું તો આત્માને નિત્ય સર્વથા માને છે તો નિત્ય પણ કરીશું. પર્યાયમાં કરવી તો પ્રકૃતિ, બીજી રીતે લઈએ તો આત્મા અનાદિ અનંત કાળ અપેક્ષાય છે અને તું એ માને છે તો નીતિમાં કરવા પણ હોય, કરવા પણ હોય, હોય નીતિમાં ક્યારેક કરવા પણ હોય ક્યારેક ન કરવા પણ નહીં. બુદ્ધિ થોડીક વાપરવી પડશે ભણવામાં, જેમ જેમ ચાલે ને એમાં એ થોડીક વાપરવી. નિત્ય હંમેશા હોય અને કરવું એ શું છે? સમથિંગ ન્યૂ બિગિનિંગ. તો બે ફરક પડ્યો કે નહીં? નિત્ય પરમેનન્સી છે અને કંઈક કરવું એ શું આવ્યું? કંઈક નવું ક્રિએશન શરૂઆત આવ્યું તો પછી નિત્યમાં આ બહુ જ ન્યાય આપીને બોલ હવે તો શું કરું? બહુ જ એ સાંખ્ય મતમાં અને એમાં પણ લીધો જૈન મતમાં આવીને પણ આવો અભિપ્રાય. અહીંયા આપણને કહે છે કે આ જો તમે ક્યાંક પ્રત્યક્ષથી, પ્રત્યક્ષ એટલે શું? પ્રત્યક્ષ ના જેવું એક ગુરુદેવના જૂના પ્રવચનમાં નહીં વાંચ્યા હોય ને આમાં મુક્તિનો માર્ગ ને એમાં પ્રત્યક્ષના ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હોય નહીં. એકવાર એવું બન્યું, એક ભાઈએ ઓલા મોટા શું કોળા કે અથવા મોટા અત્યારના ચીબડા કે તરબૂ છે ને એ બધા મોટા બે લીધા અને પોતાના પેલા કપડામાં રાખ્યા અને કપડું મેલું ઘેલું આમ દીધું. રસ્તામાં ચાલતા થાક લાગ્યો તો એક ઝાડની ડાળી ઉપર એ મૂક્યા એને અને પછી કઈક આમ બેઠા હતા આરામ જરામ જીંદગી જેવું. એમાં ઓલું વજન બહુ હતું ને કપડું કેવું હતું આમ જૂનું ને એવું હતું તો શું કહેવું એ ફાટ એ ફાય. હવે એ પહેર્યું એટલે ઓલા મોટા તરબૂજ તો કેવા થઈ જાય ફાટી જાય ને ઉપરથી એટલું જોરથી પડે. એમાં યોગાનું યોગ એ ઝાડની પાછળ બે સસલા બેઠા અને આવો અવાજ છે એટલે સસલા કેવા હોય? ડરપોક હોય ખબર છે ને? રેબિટ્સ નહીં, રેબિટ તો નહીં, રેબિટ જ કે. અચ્છા તો એ ભાગ્યા. હવે એ ઓલાને બેસી ગયું એને ભલે ગુરુદેવ કાઠી કહેતા હતા આપા કાઠી. પછી આ બધાને કે આ જો આ શું છે? ઘોડાના વછેરા નીકળે. આમાંથી શું નીકળે? ઈંડામાંથી શું નીકળ્યા? કે ઓલા કોઈ કે એમ ન હોય કોઈ રીતે કે મેં મારે પ્રત્યક્ષ જોયા છે ન માનું તો મારું કેવું મેં જોયું છે આ એના જેવું પ્રત્યક્ષ છે આખું. એટલે જે આવું માને એવું કે છે પ્રત્યક્ષ શું છે? અનુમાનથી તો જોવે છે તું પ્રત્યક્ષ શબ્દ જ એનો વાપરે. તારી પાસે તો પ્રત્યક્ષ જ્ઞાન જ નથી, ઇન્દ્રિયાધીન જ્ઞાન છે અથવા મન આધીન છે. તો પ્રત્યક્ષથી અથવા અનુમાનથી અથવા જો શબ્દ શું વાંચો દેશ પરદેશની વાત એટલે દંતકથા શબ્દ આવે છે. ખબર દંતકથા એટલે ખબર છે? વર્ડ માઉથ ટુ માઉથ ચાલતો, એનો કોઈ લોજિક ન હોય, એનું કોઈ પ્રૂફ ન હોય, એ દંતકથા છે. એમાં ક્યાંક પરદેશની વાત ને બધી આવે એને તમે માની લીધું તો અમને પણ નિશ્ચય કરાવી દો, અમને પણ કરી દો. ત્યાં પ્રત્યક્ષમાં તો પોતાના નેત્ર વડે એ બતાવો કે અન્ય દેવને પૂજવાથી ઇષ્ટની પ્રાપ્તિ મને અથવા અન્યને અવશ્ય, જો શબ્દ શું વાપરો છે, અવશ્ય. પોલાના પુનનો ઉદય આવ્યો ને થયું હોય એ જુદી વાત છે, એ તો શું છે ક્યારેક, પણ અવશ્ય એટલે નિયમથી, કે તમે કુદેવાદીને માનો એટલે આવું થશે જ એવો નિયમ. જેમ સાકરમાં શું નિયમ હોય, કે નિયમ ન હોય, ક્યારેક કડવી હોય ક્યારેક ગળી હોય, પણ એટલે આમ અચ્છા કેટલા વર્ષનો નિયમ હોય, આમ જેમ ગવર્મેન્ટની હોય ને ફાયર્સ પોલિસી હોય એ રીતે, અથવા તો અથવા 99 યર્સના લીઝ હોય, 99 યર્સ લીઝ હોય ને, એમ સાકર ગળી છે કેટલા વર્ષના લીઝ હોય, આપણને ખબર 50-100 વર્ષ હોય હું થશે, આપણને આપણે 100 વર્ષ જીવાના છે જી, આત્માની વાત અહીંયા નહીં હોય તો આત્મા ક્યાંક બીજી ગતિ મળી ગયું. ચોથા કાળનું યાદ છે આપણને, તો પછી ક્યાંથી આવી શકી દે તમે આ વાત છે, સાંભળેલી વાત તો વાંચેલી વાત તો કરે, જીવનમાં ખબર નહીં આ બહારમાં આટલી કેટલી દ્રઢતા છે, આ એવી દ્રઢતા અહીંયા લાવવા જેવી છે, કે આ તમે સંયોગથી વિચારો છો કે સ્વભાવથી વિચારો, જો સ્વભાવથી થતો તો બધાને થવું જોઈએ, અને કોકને થાય તેનો કે એ કોઈ નિયમ નથી, એમાં કોઈ બીજું કારણ કામ, બીજો ફેક્ટર કંઈક કામ કરતો હોવો જોઈએ. તો તમે નિશ્ચય કર્યો કે ત્યાં પ્રત્યક્ષમાં તો પોતાના નેત્ર વડે એ બતાવો કે અન્ય દેવને પૂજવાથી ઈષ્ટની પ્રાપ્તિ પોતાને અથવા બીજાને થાય, તથા જીન દેવને પૂજવા વાળાને થવી અનિશ્ચયાત્મક છે, અને જીનને પૂજવામાં પણ શું છે એ અનિશ્ચયાત્મક છે, એમાં પોતાના પાપના ઉદેશ તો થશે, એમાં કઈ જીનદેવને પૂજે છે એટલે થાય છે એવું નથી, એ નિશ્ચિત, એ એક નિશ્ચિતતા નથી. હા, જીનદેવને પૂજવાથી એમાં સાથે એને પુણ્ય એવા કર્યા તો મળશે નિશ્ચિત, પણ જીનદેવ છે એટલે એને મળી જશે એવું પણ એ નથી. જીનદેવને પૂજે પણ પોતાના પૂર્વના પાપના પરિણામથી એવો બંધ બાંધ્યો હોય તો અત્યારના ઉદય પણ આવે છે. તો એ પૂજવા અનુમાન, હવે પેલું ઓલું પ્રત્યક્ષ લીધું, હવે બીજું અનુમાન, અનુમાનમાં એવું પાકું સાધન બતાવો, ઓલામાં પેલી શાની વાત કરી, પ્રત્યક્ષ થઈ એવું સામે દેખાડો, સામે શું કહેવાય એ તો અંત તો પરોક્ષ જ છે. હવે બીજી રીતે અનુમાનમાં, એક અનુમાન પણ એક સાચું હોય ખોટું હોય અનુમાન, આમાં બે પ્રકાર, એટલે પ્રત્યક્ષ કેવું હોય સાચું જ હોય અને અનુમાન કેવું હોય બે હોય શકે છે. આપણને ધુમાડો દેખાય છે તો કદાચ ને શું હશે, બરફ હશે ને, કેમ ખબર પડે, આ બધું તમને જલ્દી ખબર પડી જાય છે, આવું તો મને જ ના લાગે, પણ અનુમાન તો ખોટું હોય, અનુમાન બે પ્રકારના હોય છે, અનુમાન સાચું પણ હોય છે અને અનુમાન ખોટું પણ, જયારે પ્રત્યક્ષ તો કેવું હોય છે સાચું જ હોય છે, જયારે અનુમાન તો અહીંયા આવે કે પ્રત્યક્ષ ના દેખાડતા તો અનુમાનમાં, અનુમાનમાં પાછું કેવું છે એવું પાકું સાધન બનાવ, ક્યારેક હોય ને ક્યારેક એ સાધન કોને કહેવાય, જે શરૂઆતમાં હોય એ સાધન કહેવાય ને છૂટી જાય ને, એટલે કાર્ય હોય ત્યારે જ હોય, એટલે એ પેલા છૂટી જાય અને પછી કાર્ય થઈ જાય, સાધનની કાર્ય વખતે તો જરૂર નહીં, પેલા પ્રાયર જોવે ને, પેલું એક સમજી લેવું, કાર્ય વખતે 6-6 કારક હોય, તમે સાધનનો જો નિષેધ કરશો તો 5 હતા, સાધન જે છે એ કારક છે, ક્રિયા વખતે એની નિશ્ચિતપણે હાજરી છે, અને જો છૂટી જાય છે તો સમજી લેવું એ કાર્ય નહોતું આરોપ હતો, જે પૂર્વ ભૂમિકામાં શાસ્ત્ર અભ્યાસ ને જે આવે છે તત્વ ચિંતન એ બધું શું છે, 5 લબ્ધિ છે ને, કઈ છે, ક્ષોપસમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ અને પ્રાય, એ ચારેય શું છે, સાધન છે, સાધન ચાલુ એક મિનિટ ધીરે ધીરે ધીરે, ભાઈ બસ મને આમ સાધન છે કે નહીં, સાધન છે, યસ ના, એમ નો એક્સપ્લેનેશન ઇઝ નોટ રિક્વાયર્ડ, ખાલી એક શબ્દ જ હોય છે ને ઓબ્જેક્ટિવમાં, સાધન
છે કે નથી? ફરજો, ફરીથી એક્સપ્લેનેશન નોટ રિક્વાયર્ડ. સાધન છે કે નહીં? નથી ને? એટલે પાસે પૂર્વ ભૂમિકા હોય કે ન હોય? જો પાસે ન્યા તો પાસે આમ જોરથી જ ગયો, ઓલામાં નથી એ પણ એટલું જોરથી. અરે ભાઈ, ત્યારે તો અમે એને પૂર્વ ભૂમિકા જોઈએ. એ સાધન જો હોત તો બે ચાર વાર નહીં, અસંખ્યમાં. અસંખ્યનો કોઈ, અસંખ્ય કોને કહેવાય? જેનો કોઈ બી એન્ડ ના આવે એનું નામ અસંખ્ય કહેવાય. જેનો છેવાડો ન આવે, એન્ડ ના આવે, એમ અસંખ્ય નો નામ. એવું હોય? અમે તો એમ સમ અસંખ્ય એટલે જેને કઈ એન્ડ નહીં, જે ગણતા ગણતા એન્ડ જ ન આવે એનું નામ અસંખ્ય. હા, એટલે એનો એન્ડ ન આવે કે એન્ડ આવે? તો કાઉન્ટેબલ તમે કાઉન્ટેબલ થયા કે નહીં? અંત આવી ગયો એટલે અસંખ્ય નો અંત આવે, કારણ કે આપણે એને ગણી લીધું ત્યારે તો અંત આવ્યો. નહી ચાલો, આમાં ઇંગ્લિશમાં હશે, મેથ્સમાં પ્લસ વન ને પ્લસ માઇનસ માં એમાં આખો મોટો આંકડો અલ્ટિમેટ એમ. એમ અહીંયા અસંખ્ય એ જુદી વાત છે, જેને ગણિતમાં ગણી ન શકાય એ રીતે અનંત એનાથી કઈ જુદું. અહીંયા ફરીથી કે એ અનુમાનમાં એવું પાકું સાધન બના, ફરીથી સાધન એનું નામ કે અટલ એક નિયમ, કાર્ય વખતે એની હાજરી અવશ્ય હોય જ, અને જો છૂટી જાય છે તો માની લેવું એ સાધન નહોતું. એક બીજો, બીજો શું નિયમ સાધન પર નીકળવાનો? બીજો નિયમ કરતાથી અભિન હોય, કાર્યથી અભિન હોય. એવી રીતે કરતાથી પણ છે 294 માં એ, તો કરતાથી ભિન્ન કરણનો અભાવ છે એ રીતે. અને એ જ રીતે બીજું, ચલો હજી એક ત્રીજો સિદ્ધાંત, કરતાથી કાર્યથી અભિન્ન હોય, એમાં વ્યાપ એક જ જાત હોય. સાધન જુદું હોય અને એનું ફળ કાર્ય કઈક બે જુદી, એવું ક્યારેય હોઈ શકે નહીં. એટલે આ રીતે આ બધા સિદ્ધાંતો હશે તો કઈ અહીંયા કે છે અનુમાનનું એવું પાકું સાધન બનાવો કે જેથી એમ બાસી જાય કે અન્ય દેવને પૂજવા વાળાને ઈષ્ટની પ્રાપ્તિ થાય, અને સાચા જીનદેવને પૂજવાથી થાય પણ ખરું ન પણ ભલો. આવ્યું તો ને અનિશ્ચિત આત્મા, અમને એવું કઈક અનુમાનનું પાકું કરાવી દે. પાકું એટલે એમાં બીજો પછી શું કહેવાય, વિઘ્ન અપવાદ ન આવે એમાં કઈ. નિશ્ચિતપણે કે અન્ય દેવને પૂજવા વાળાને હંમેશા તો થાય ઈષ્ટની પ્રાપ્તિ થાય, અને જીન દેવને, સાચા જીનેન્દ્ર દેવને પૂજવાથી ઈષ્ટની પ્રાપ્તિ કદાચ થાય પણ ખરી અને ન પણ થાય. બે વાત આવે. પછી ત્રીજું શું આવ્યું હતું? સાંભળેલું આવ્યું હતું, સાંભળવાની. હવે કઈ કાનોથી આ વાત સાંભળવામાં આવી હોય તો આગળ આવ્યું હતું પ્રત્યક્ષ અનુમાન, અને પછી દેશ પરદેશની વાતો તમે સાંભળીને આવ્યા ને વાતો ખરી. તો હવે અહીંયા સાંભળીને હવે આમાંથી આપણે શું માનવું છે, કેવું માનવું છે? પ્રત્યક્ષ અનુમાન કે કાનેથી સાંભળ્યા હોય એમ, કે કાનેથી બહારના એવો કોઈ નિયમ જ નથી. કુદેવાદીને માને તો એને નિશ્ચિતપણે બધું સરખું થાય, જીનદેવને માને તો એ ભરોસો નહીં, કે ન્યા ભરોસો નહીં એટલે કે તારા પરિણામથી થવાને, એને માનીશ એટલે થશે એવું કઈ નિશ્ચિત. હા, એટલું નિશ્ચિત છે કે એમને માનવાના સાચા પરિણામ હશે તો એનાથી અનુકૂળતા મળશે, એ નિશ્ચિતતા છે. પણ જીનદેવને માન તારા પરિણામમાં ઠેકાણા નહીં, અથવા ભૂતકાળમાં કરેલા તો એ નિશ્ચિતતા ન હોય. અહીંયા કે કાનોથી આ વાત સાંભળવામાં આવી હોય કે દેશ પ્રદેશમાં અન્ય દેવાદિકને પૂજવા વાળા તો ઈષ્ટની પ્રાપ્તિ થઈ છે, બરોબર છે ને? આ કાનો કાન સાંભળીને અમે તો જોઈને જોયો જ ને આવ્યા છે ને? બધે તો બધી નોન વેજીટેરિયન ખાતા પીતા હોય ને, છતાં કેટલા પૈસા કમાતા હોય, પાપ કરતા હોય, બધું કરોડો કમાય ને, કરોડ તો ઓછા કહે, અબજોમાં કમાય ને, લક્ઝરી થી રે, કમ્ફર્ટમાં રે, બધું અહીંયા બધું હેરાન થવું નહી. સંઘની પચેન્દ્રી જીવોનું હરકત અને બધા છતાં શું છે, બરોબર કે નહીં? કુદેવને માનવાથી નિશ્ચિતપણે શું થાય? એવું નથી. એવું હોત તો આજથી ગલ્ફમાં કેટલા વર્ષ પહેલા વિચારવા જેવું,
લગભગ 75 પછી આખો ટર્ન ઓવર થયો ને બધું ચેન્જ. તો તે પેલા કેવા રહેતા હતા જોયું હશે ને બધું, ઝૂંપડામાં રહેતા હોય ગરમી ને કેટલી બધી પાણી ક્યાંયથી લાવવાનું બહુ તકલીફો બધી. ક્યાંય ગયું બધું બધું જો એનાથી થતું હોત તો બધાને. અને ત્યાં પણ અત્યારના અંદરો અંદર મારા મારી કાપા કાપીને બોમ્બ મારી બધું કેવું બધું થાય છે બધું જીવનમાં. એક કમસે કમ એક શું એનાથી આમ દુનિયામાં જે ડે ટુ ડે લાઈફની અંદર આપણને જોવા મળે એનાથી એક નિશ્ચિત શું. ઉદયોની વિચિત્રતા અને સંયોગોનું પણ નિશ્ચિતપણે દેખાય. તમે ગમે એવું ઉદયને માનો આ તો બધું તો એનો અર્થ છે કે એમાં કંઈક બીજો ફેક્ટર હોવો જોઈએ. ગમે તો ડૉક્ટરોની આમ જેને કે ને કહેલી જ વાત માને ને એવું જ બધું કરે તો પણ બીમાર થાય. અને ઓલા નળના પાણી બહારમાં પીને તોય કોઈ નથી. તો આ બધું શું દેખાડે છે કે કંઈક એમાં. અને એને જૈન દર્શન શું કહે છે, એ પૂર્વે કરેલા પરિણામોના નિમિત્તે કર્મો બંધાણા છે એના ઉદય પ્રમાણે છે. તે અહીંયા કહે છે તમે સાંભળેલી વાત હોય કાનોથી કે દેશ કરતા અન્ય દેવાથી ને તો નિષ્ઠની પ્રાપ્તિ થઈ. અને જીનદેવને પૂજવા વાળાને થઈ છે પણ ખરી અને નથી પણ થઈ. તો એવો પ્રબંધ નિરપેક્ષ હોય છે કે આવો તો સ્વીકાર એમ કે નિરપેક્ષ અમે નિશ્ચિતપણે હોય એવું તો અમને દેખાડી દે. કેવી રીતે લીધું કે એક તો પ્રત્યક્ષથી, બીજું અનુમાનથી અને ત્રીજું સાંભળેલું. અહીંયા સાંભળ્યું દેશ પદે એ તે કરજાય. હવે કહેશે કે પરંતુ વિચાર કરતા તો તે તથ્ય સત્ય ભાષે. એનામાં વિસ્તાર કરીને કહે છે કેમ અસત્ય નથી એનો પછી આગળ વાત આપણને. પેલા તો આખોની વાત લીધી જે કોઈ દલીલ કદાચ કરતા હોય તેને કે તું આમ નિશ્ચિતપણે કહે છે કે એ પ્રત્યક્ષ થી અનુમાન પ્રમાણથી અથવા તો સાંભળીને પણ આવું થાય છે બતાવજે એવી સામે.